આવા કેવા તે મારા પ્રારંભના લેખ લખ્યા કે આ કર્મ મારા હાથે તે કરાવ્યું અને આજે એ કરાવ્યા પછી મારે આ દિવસો ભોગવવાનો વારો આવ્યો. ઓ વિધાતા, વિધાતાને પણ મેં કહબ કાહ મેં તે નહીં વિધાતા, આ બધું મારા હાથે કરાવડાવ્યું ખરું, ભલે હું નિમિત્ત બન્યું એની ના નહીં, પણ આ બીજા બધા જ્યારે મારી પાસે જવાબ માગશે ત્યારે પ્રશ્નનો ઉત્તર મારે કયો આપવો, મારે શું જવાબ આપવો? કહબ કાહ મેં તે નહીં વિધાતા. ઓ વિધાતા, તું મને કે, મારી તો બુદ્ધિ શક્તિ કઈ જ ચાલતી નથી, કારણ આંખે આંખ પણ ભરાય છે, ગળું પણ ભરાયું છે, જીભ પણ બોલી શકતી નથી, કાન સાંભળી શકતા નથી, એવી વ્યાકુળ અવસ્થામાં સુમંતજી જેણે આ વિધિના લેખ લખ્યા હતા એ વિધાતાને શરણે ગયા. કહું તું કે મને વિધાતા, હવે મારે શું જવાબ આપવો? આનો પ્રશ્ન છે તમારી પાસે. જ્યારે પોતાના પુત્રને માટે માતા વ્યાકુળ થાય, આપણા ઘરમાં જે બાળક થોડા ટાઈમ માટે આઘું પાછું થઈ ગયું હોય, કેટલા આકળ વિકળ થઈ જેને એમાં માં પારો પકડીને મોડું હંતાણે રડવા જ બેસે. અહીંયા હમણાં બે દાડા પહેલા એક નાનું બાળક એક રૂમમાં બેસી ગયું હતું, એની માં રડવાનું જ શરૂ કરી દીધું. ખોઈ ગયો ગયો ગયો, હજુ છેક જતો નથી રહ્યો. એક બે ચાર મિનિટમાં મળ્યો, પણ સંતાન માટે માનું હૈયું કેવું કહે? સહેજ પણ કોઈક અમંગળ સમાચાર સાંભળે કે એવી ખોટું પડ્યું કે ખોવાઈ ગયું, એની સાથે જ સૌથી પહેલી માં, એના માટેનો એના માટેની વ્યથા અવલોપાત બહાર ઠલવાશે. ઓ વિધાતા, કે તું મને જવાબ આપ, મારે એમને કયો ઉત્તર આપવો? પૂછ્ય હી દીન દુખી સબ માતા, જ્યારે બધી માતાઓ પૂછશે ત્યારે હું કયો જવાબ આપો વિધાતા? કઈ કઈ પણ સબ માતામાં આવી ગઈ ને, ભલે રામ વનમાં મોકલવાનો અપરાધ કર્યો છે, પણ છતાં ઊંડે ઊંડે એને એમ થશે કે આપણા ઘરના છોકરા, આપણા સંતાન, એને કંઈ આવી રીતે ધકેલી દેવાતા હશે. એટલે એ પણ પૂછશે, એના અંતરના ઊંડાણમાં ભલે મંત્રાની વાતમાં આવી જઈને, ભલે દેવો અને સરસ્વતીની ના ભરમમાં ભરમાઈ જઈને કઈ કઈ આ કરી બેઠી છે ખરી, પણ આખરે તો માં છે. માનું હૈયું ક્યારે પણ કઠોર બની ન શકે. અને એટલે જ તુલસીજીએ કહ્યું કે સુમંતજીના મનની અંદરના ભાવો, એના વિચારોના ઘોડા એટલા બધા દોડતા હતા, એ તો હજુ ગંગાજીના કિનારે હતા, રથમાં બેઠેલા હતા, પણ એમનું મન અયોધ્યામાં જ ની આજુબાજુ રખડતો પ્રવેશ કેમ ન કરું અંદર? આ બધા પૂછશે. મનના ઘોડા આગળ જ દોડતા હોય છે. જેને કહ મેં કહ વિધાતા, પૂછ્યે દીન દુખી. દીન અને દુખી જેનું બેનું પંખ વિહગ અકુલાય, જેમ પક્ષી પોતાની પાંખો વગર વ્યાકુળ ને દુખી થાય, અસમર્થ થઈ જાય, એમ સંતાન સિવાય ની એ માતા એની પાંખ કપાયા બરાબર એને હું કેવી રીતે આશ્વાસન આપીશ? એના હૈયામાંથી જે જતું રહેલું હામ એની શક્તિ હું ફરી કપાઈ ગયેલી પાંખની માફક એ પક્ષીની પાંખને ન જોડી શકું, એમ આ એની માના હૈયાને હામ ક્યાંથી જોડાડી આપ? વિધાતા તું મને હૈયું વલોવાઈ રહ્યું છે જબરજસ્ત, અને એ વલોણાની અંદર સુમંતજી પણ સહેજ પણ એને ન સહન કરે એવી વેદના ઉત્પન્ન થઈ છે હૈયાની અંદર. એક એક ને સા માટે લીધું, બધી માતાઓ માટે લીધું, પછી લક્ષ્મણજીને પહેલા કેમ, સીતાજીને કેમ ન લીધા, એ તો એક સ્ત્રી છે. વનમાં આપત્તિકાળની અંદર સ્ત્રીને વધારે વિકટ ઊભું થાય, પરિસ્થિતિ ઊભી થાય, પણ લક્ષ્મણજીને પહેલા લીધા, સીતાજીને પહેલા યાદ ન કરે. પૂછી અહી જબઈ લખન મહતારી, લક્ષ્મણજીની માં સુમિત્રાજી જ્યારે પૂછશે કેમ, એનો ઉત્તર શું હશે કે રામને તો વનવાસ ના વચન પાળવા માટે અને પિતાની આજ્ઞાને નું પાલન કરવા માટે એક પિતૃ આજ્ઞાંકિત ઓબેડિયન્ટ જેને કહેવાય, આજ્ઞાંકિત તરીકે એમણે તો પોતાની ફરજ સ્વીકારી લીધી કે મારે જવું જ જોઈએ. કેમ, રઘુકુલ રીતિ સદા ચલી જાય, રઘુવંશનો નિયમ છે, પરંપરા છે વચનને પાળવું. તો રામ વચન વનમાં જાય એ બરાબર તદ્દન ઉચિત છે, અને પાછળ પતિ ધર્મને અનુસરવા પત્ની પણ એ સંબંધે જાય એ સ્વાભાવિક ને સહજ છે, પણ લક્ષ્મણને તો કોઈ કારણ હતું નહીં, ભાઈ તરીકેનું હતું. માં પણ અપરબીજી હતી, છતાંય લક્ષ્મણજી માત્ર સેવા ભાવથી ગયા છે ને, એનો ત્યાગ છે, એનું સમર્પણ છે. અને ત્યાગ અને સમર્પણ આપણી સંસ્કૃતિની પરંપરામાં હંમેશા અગ્રસ્થાને રહ્યું છે. અનેક રાજાઓ થઈ ગયા છે, સુરવીર, મહાવીર, સમ્રાટ, કેમ બધાના પગ નથી પૂજાતા ને માત્ર ઋષિઓના ચરણો પૂજાય છે, ત્યાં ત્યાગ ને સમર્પણ. અનેક ઋષિઓને યાદ કરીશું, ભલે આપણા ધર્મગ્રંથોની અંદર રાજાઓની વંશાવળીઓ છે, કેટલી બધી લાંબી વંશાવળી છે, પણ એમાંથી કોઈને યાદ કર્યો? અને ઋષિઓને, તપસ્વીઓને રોજ સવારમાં યાદ કરતા આવીશ. તો ત્યાગ અને સમર્પણને જ અહીંયા આગળ આદર છે, એનું પૂજન છે. એટલે લક્ષ્મણજીનો બીજો કોઈ સ્વાર્થ નથી, બીજો કોઈ ભાવ નથી, માત્ર ત્યાગ છે. અને ત્યાગને મહત્વ આપીને તુલસીજીએ, સુમંતજીએ મનની અંદર વિચાર કર્યો કે લક્ષ્મણની માને હું શું જવાબ આપી. પૂછ્ય જવઈ લખન મહતાન, લક્ષ્મણની માં પૂછશે ત્યારે હું શું કહું, કારણ નિષ્પૃહ છે, અકિંચન છે, કોઈ પણ જાતની લાલચ નથી ભગવાનની સેવા પાછળ, બસ મારે ભગવાનની સેવા કરવી જ છે, એ જ મારું કર્તવ્ય અને મારા જીવનનું લક્ષ્ય. ભરતજીએ પણ એ જ લક્ષ્ય અપનાવ્યું છે. મોહી લખી ભરત, ભરત મત એહું, સિંહ રામ પદ સહજ સનેહ. બસ લક્ષ્મણના મનની અંદર આ ભાવ છે એમ મને સમજાય છે તુલસી, કે સીતારામજીના ચરણોમાં માત્ર અકિંચન પ્રેમ સિવાય બીજું કશું, એમ લક્ષ્મણજીના મનની અંદર પણ નિસ્પૃહ, નિસ્વાર્થ, માત્ર સેવા જ એમના મનમાં રહેલી છે. અને એ ત્યાગ અને સમર્પણને યાદ કરતા સુમંતજી કહે છે કે એ તો નિસ્પૃહ રીતે સેવા કરવા ગયા છે. એ સુમિત્રાજીને, લક્ષ્મણજીની માને મારે કયો જવાબ આપવો, એ આવીને પૂછશે ત્યારે. માને હૈયા ધારણ આપે એવો લક્ષ્મણજીને સંદેશ સુમિત્રાજીને હું કયો કહીશ, સંદેશ સુખારી, સમજાવવા માટે. સંતાનનો વિયોગ હોય અને માને સમજાવવી બહુ મુશ્કેલ છે. ભયંકર આંધી આવી હોય, અને એમાં ઉપદેશ આપવા બેસીએ તો આંધીમાં ઉપદેશ, કે હમણાં બેસવી એક બાજુએ, મને આ તોફાન છે એની અંદર એની સામે જુજવા દે, પછી તમારો ઉપદેશ સાંભળ્યો. એમ સુમિત્રાજીના હૃદયની અંદર પુત્ર વિયોગની આંધી છે. હું કયા આશ્વાસનના શબ્દોથી એની આંધીને, એના તોફાનની સામે હું ઝઝૂમી શકીશ? તોફાનની સામે ઝઝૂમવું સહેલું છે? તો ભયંકર આંધી પુત્ર વિરહની, અને એમાં આશ્વાસન કેટલું કામ કરશે? કોઈ પણ માણસના ઘરની અંદર અમંગળ પ્રસંગ બન્યો હોય અને એને આશ્વાસન આપનારા ઘણા બધા ભેગા થાય, વારાફરતી બધા આશ્વાસન આપે, પણ કકળતું હૈયું શાંત થાય છે ખરું? કેટલો વરોપાત, કેટલી વ્યથા હોય! એમ સુમિત્રાજીના હૃદયની અંદર આ વ્યથા અને પુત્રવિયોગ નો વલોપાત, એને હું શાંત કયા શબ્દોથી કરી શકું? ભયંકર દાવાનળ ફેલાયો હોય ને, ગમે એટલું પાણી છાંટ છાંટ કરીએ, હેલિકોપ્ટરોથી ઉપર નાક નાક કરીએ, છતાંય એ દાવાનળ બુઝાતો નથી. એમ હૈયાનો વલોપાત, માનો પુત્રવિયોગનો, એને શાંત કરવો એટલો જ મુશ્કેલ કઠણ છે.